આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે 8 સપ્ટેમ્બર મંગળવાર રાત સુધીના ભારતના મહત્વના સમાચાર. અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોના આર્થિક આધિપત્ય સામે સંતુલન કેળવવા આશરે 2 દાયકા પહેલા અસ્તિત્વમાં આવેલા બ્રિક્સ સંગઠનની 18મી શિખર પરિષદમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર રહેશે. આ સપ્તાહના અંતે નવી દિલ્હીમાં પરિષદ યોજાવાની છે અને એમાં પુતિન ઉપસ્થિત રહેશે એ વાતને રશિયન પ્રમુખના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે સમર્થન આપ્યું હતું. પુતિનની ભારત મુલાકાતની વિધિવત જાહેરાત કરતા એમણે કહ્યું હતું કે બ્રિક્સ દેશોના આગેવાનોની પરિષદ શરૂ થાય એ પહેલા એટલે કે શુક્રવારે પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજશે, જેમાં બંને દેશ વચ્ચે નવા સંરક્ષણ સોદાની વાટાઘાટ થઈ શકે છે. ભારત અને રશિયાએ સંયુક્તપણે વિકસાવેલી બ્રહ્મોસ મિસાઇલની રચનામાં થોડા સુધારા વધારા કરવાની દરખાસ્ત ઉપરાંત રશિયા દ્વારા વધારાની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તથા Sukhoi-57 ફાઇટર પ્લેન વેચવા વિશેના પ્રસ્તાવ પણ આ બેઠક દરમિયાન રશિયા તરફથી રજૂ થઈ શકે છે. ગયા વર્ષે ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહી વખતે શત્રુ દેશના અનેક મિસાઇલ હુમલા ખાળવામાં નોંધપાત્ર કામગીરી બજાવનારી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ રશિયાએ ભારતને પૂરી પાડી છે. અગાઉ ભારતે વર્દી આપી હતી એ પ્રમાણેની છેલ્લી સિસ્ટમ આ નવેમ્બરમાં ભારતને આપવામાં આવશે. રશિયા હવે ભારતને એવી વધારે સિસ્ટમ ઓફર કરી રહ્યું છે. એ જ રીતે રશિયા એના Sukhoi-57 પ્રકારના ફાઇટર પ્લેન પણ ભારતને વેચવા માંગે છે. મોદી સાથેની બેઠકમાં પુતિન આ સોદા માટે દાણો દાબી જોશે. મોદી અને પુતિન ગયા સપ્તાહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક દરમિયાન જ મળ્યા હતા. આમ 10 દિવસમાં એમની આ બીજી મુલાકાત હશે. આંતરરાષ્ટ્રીય રાજનીતિની વાત પછી આવીએ પ્રાદેશિક સમાચારો તરફ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 1 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને એ દરમિયાન એમણે વડોદરામાં તરુણ તથા યુવા પેઢીના પ્રતિનિધિઓને સંબોધવાનો મોકો ઝડપી લીધો. જુલાઈ મહિનામાં દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન થયા પછી મોદી ઝેનઝી તરીકે ઓળખાતી આ પેઢી સાથે સંવાદ વધારવા દેખીતા પ્રયાસ કરી રહ્યા છે. હજી ગયા અઠવાડિયે એમણે દિલ્હીમાં એક કોલેજ કાર્યક્રમમાં હાજરી આપી હતી તો મંગળવારે મોદીની સભા યોજાઈ હતી વડોદરા સ્થિત સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડમાં. આમ તો આ કાર્યક્રમ હતો આશરે 35,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઉદઘાટન તથા ખાતમુહૂર્તનો અને સામાન્ય રીતે એમાં રાજકીય પ્રતિનિધિઓની હાજરી જ વધુ રહેતી હોય છે. જોકે નમો ફોર વિકસિત ભારત એ નામે મંગળવારે વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો તથા યુનિવર્સિટી વિદ્યાર્થીઓ વધુ હતા. એમને સંબોધન કરતા પહેલા મોદી શ્રોતાઓની બેઠક વચ્ચે બાંધવામાં આવેલા લાંબા રેમ્પ પર ચાલ્યા હતા અને યુવાનોનું અભિવાદન ઝીલ્યું હતું. અલબત્ત ત્યારબાદનું એમનું ભાષણ રાજકીય જ હતું. મોદીએ કહ્યું હતું કે એમની સરકારની ગતિશક્તિ પહેલ અંતર્ગત હરિયાણાના દાદરીથી મુંબઈ સુધીના આશરે 3,000 કિલોમીટર લાંબા વેસ્ટર્ન ફ્રેટ રેલ કોરિડોરનું મોટાભાગનું કામ પૂરું થયું છે અને એને કારણે આ વિસ્તારોમાં માલની ઝડપી હેરફેર શક્ય બની છે. ખાસ તો ખાદ્ય પદાર્થોની ઝડપી હેરફેરથી ખેડૂતોને ફાયદો થશે અને એમની શાકભાજી તથા ફળની ઉપજ બગડતી અટકશે. આ કોરિડોર માટે વર્ષ 2004માં જ વિચાર રજૂ થયો હતો, પરંતુ એ પછીના 10 વર્ષ એનો અમલ થઈ શક્યો નહોતો, એમ કહી મોદીએ ઉમેર્યું હતું કે પોતે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારબાદ એમની સરકારે રેલ વિકાસના અન્ય પ્રકલ્પોની જેમ આ પ્રોજેક્ટને પણ ફાસ્ટ ટ્રેક પર મૂક્યો હતો. મોદીએ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષના ગાળામાં રેલવે મંત્રાલયે 2.5 લાખ વેગન અને 50,000 જેટલા રેલ કોચ બનાવ્યા છે અને એને કારણે દેશના ખૂણે ખૂણે ટ્રેન સેવા પહોંચતી થઈ છે. હવે ચીપથી માંડી શિપ સુધીની અનેક ચીજ ગુજરાતમાં બની રહી છે અને ગુજરાત સમગ્ર દેશ માટે ગેમ ચેન્જર પુરવાર થઈ રહ્યું છે, એમ પણ મોદીએ કહ્યું હતું. આ કાર્યક્રમમાં જ મોદીએ વડોદરા, મહીસાગર અને ભરૂચ જિલ્લાના રસ્તા તથા પાણી પુરવઠાને લગતા અમુક કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. વડોદરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આવતા વર્ષના મધ્યભાગમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન અમુક તબક્કામાં દોડતી થઈ જશે. વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી ગયા હતા, જ્યાં એમણે ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીઓની એક હોસ્ટેલ ઇમારત તૂટી પડતા કુલ 7 જણ મૃત્યુ પામ્યા છે. રવિવારે દિલ્હીના સત્યનિકેતન વિસ્તાર સ્થિત આ મકાન ધરાશાયી થયું હતું. મકાનના ઉપલા મજલા તથા કેટલાક રૂમ્સ અનધિકૃત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ગેરકાયદે બાંધકામ સામે હજી કોઈ કાર્યવાહી થઈ નહોતી અને ઇમારતમાં અમુક બાંધકામ ગેરકાયદે હોવાની વાત પણ મકાન તૂટી પડ્યા પછી જ બહાર આવી હતી. એનો અર્થ એ કે દિલ્હી વડી અદાલતની અનેક સૂચના છતાં આ ઇમારત એની સામેની સંભવિત કાનૂની કાર્યવાહીથી કોઈક રીતે બચી ગઈ હતી. રવિવારે દિલ્હીના સત્યનિકેતન એરિયાનું આ 5 માળનું હોસ્ટેલ બિલ્ડિંગ તૂટી પડ્યું હતું. હોસ્ટેલમાં 35થી વધુ વિદ્યાર્થી રહેતા હતા. નસીબ જોગે દુર્ઘટના બની એ દિવસ રવિવાર હોવાથી ઘણા વિદ્યાર્થી બહાર હતા. જોકે દુર્ઘટના સમયે મકાનમાં હાજર એવા 5 વિદ્યાર્થી કાટમાળમાં દટાઈ ગયા હતા. કહેવાય છે કે આ મકાનનો હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવા માટે જરૂરી મંજૂરી મેળવવામાં આવી નહોતી. દિલ્હી અને આસપાસના NCR તરીકે ઓળખાતા બૃહદ પાટનગર વિસ્તારમાં આમ તો એવા સેંકડો મકાન છે જ્યાં વિદ્યાર્થીઓ પેઇંગેસ તરીકે રહે છે. દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકની કે ખાનગી મળીને 38 યુનિવર્સિટી કે ઇતર સંશોધન સંસ્થા છે, જ્યાં દેશભરના 5 લાખથી વધુ વિદ્યાર્થી ભણે છે. એમના રહેવા માટે આ યુનિવર્સિટીઓ પાસે પૂરતી હોસ્ટેલ સુવિધા નથી, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આવી કથિત ગેરકાયદે હોસ્ટેલમાં રહે છે. એવી ઘણી ખરી ઇમારત સમૂળગી અનધિકૃત હોય અથવા તો એનો હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવાની પરવાનગી ન હોય. કોઈ પણ ઇમારતમાં હોસ્ટેલ શરૂ કરતા પહેલા અમુક નિયમોનું પાલન અનિવાર્ય છે. જોકે રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ સાથેની મિલીભગતને કારણે બધું પોલમપોલ ચાલે છે. આ વર્ષની શરૂઆતમાં અદાલતે આદેશ આપ્યા પછી જૂનથી ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ એવા 900 જેટલા બાંધકામ તોડવામાં આવ્યા, તો 400 પ્રોપર્ટી સીલ કરવામાં આવી. આ ઉપરાંત 1500 ઇમારતોને નોટિસ આપવામાં આવી. આટલા મોટા આંકડા દર્શાવે છે કે દિલ્હીમાં ગેરકાયદે બાંધકામની સમસ્યા કેટલી વિકરાળ છે. એમ છતાં આવી એકાદ દુર્ઘટના થાય ત્યારે બધું બહાર આવે, પરંતુ થોડા દિવસમાં પાછું બધું યથાવત ચાલવા લાગે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. ગયા એપ્રિલ મહિનામાં દિલ્હીની ભાગોળે આવેલા નોઈડા વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓને લઘુત્તમ વેતન માટે આંદોલન ચલાવવા કથિત રીતે ઉશ્કેરવાના આરોપસર પોલીસે આકૃતિ ચૌધરી નામની વિદ્યાર્થિનીની ધરપકડ કરી હતી. એની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ જેવા આકરા કાયદાની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી અને એની સામે કુલ 11 ફરિયાદ નોંધવામાં આવી હતી. સોમવારે જોકે દિલ્હી વડી અદાલતે એની ધરપકડનો આદેશ આપનારા જિલ્લા મેજિસ્ટ્રેટથી માંડી એને અટકાયતમાં લેનારા પોલીસ હાઉસ ઓફિસર સુધીના અનેક અધિકારીઓને આડે હાથ લીધા હતા અને એ તમામ પાસેથી કુલ 5 લાખ રૂપિયા વસૂલી આ વિદ્યાર્થિનીને એ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી અદાલતની ખંડપીઠે આકૃતિ ચૌધરીને તાત્કાલિક જેલ મુક્ત કરવાનો આદેશ આપવા સાથે કહ્યું હતું કે સત્તા સ્થાને બેસતા લોકોને રાજી રાખવા અધિકારીઓ જે હરકત કરી રહ્યા છે એ તો જતે દાડે સમાજમાં ભય અને દમનનો માહોલ ઉભો કરશે. આ વિદ્યાર્થીની સામેની કાર્યવાહીમાં જે કોઈ સામેલ હોય એ તમામ પાસેથી દંડની રકમ વસૂલવાનું પણ અદાલતે કહ્યું હતું. અદાલતે એને છોડી મૂકવાનું ફરમાન કર્યું છે. જોકે આ તો હજી એક જ કેસની વાત છે અને આ વિદ્યાર્થિનીએ હજી 6 કેસમાં જામીન મેળવવાના બાકી છે.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.